તારીખ 18-10-1997, ડાયરીના બોલ નંબર 383 અને 447 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 125.
જેમ કોઈ આદિવાસીને ચિંતામણી રત્ન મળવા છતાં તે તેના પ્રકાશમાં ફક્ત રાત્રે રસોઈ બનાવી દીવાનું તેલ બચાવે છે. ચિંતામણી મુજબ જો એને ખબર પડે કે આ ચિંતામણી છે તો વૈભવનો પાર ન રહે. હા, એમ કે ખાતમાલ ની હોના ની અમેલી એટલે તરત થઈ જાય. એને ખબર નથી કે આ ચિંતામણી રત્ન છે, રત્ન નો પ્રકાશ છે, એટલે રાત્રે રસોઈ બનાવવા એનો ઉપયોગ કરે છે. ભાઈ આ લાઈટ પડે છે ને, આપણે રાત્રે રસોઈ બનાવીને જમવું હોય તો આ પાણો કામમાં આવશે, આને સ્નેહ કરવું પડે તો તેની દરિદ્રતા મટતી નથી, એની હાલતની હેરી છે. પરંતુ કોઈ રત્ન પારખું તેને તેની કિંમત બતાવે તો તેનું દારિદ્ર્ય તૂટ જ ટળે છે. શું થાય? ફક્ત ટળી જાય એનું દારિદ્ર્ય. એ કે ભાઈ સોના મરણનો ઓળો ભરાઈ જાવ એટલે ભરાઈ જાય. અનાજ ના ગોડાઉન થઈ જાય એટલે થઈ જાય. રસોઈ બનાવી ન પડે, મીઠાઈ ના પકવાન ના થાળ ના થાળ ઉતરે, તૈયાર બનાવી લીધે જે ચિંતવે એ આવે છે. દિવાળી ના દિવસે હાફૂસ કેરી ખાવી હોય તો આવી જાય, એને તો ચિંતવે આવે છે. એનું દારિદ્ર ક્યાં રહ્યું? એને એને કોઈ દરિદ્રતા ન રહે. એમ પોતાનું અનંત સામર્થ્ય ન જાણતા જીવને દયાર્થે પોતાની શક્તિ ખર્ચીને અનંતકાળ અનંત પરિભ્રમણના દુઃખને અનુભવે છે. એવી જ પરિસ્થિતિ આપણી થઈ કે જ્યાં સુધી આપણને પોતાનું સામર્થ્ય શું છે એ જાણવા નહોતું મળ્યું કે સમજવા નહોતું મળ્યું ત્યાં સુધી શરીરને દેહ સગવડ મળે એના માટે ધંધો કરો, પૈસા કમાવો, બધી શક્તિ એમાં ખર્ચી અને અનંતકાળ સુધી અનંતનું પરિભ્રમણનું દુઃખ ભોગવો. એવા આપણા જીવને સ્વરૂપ જ્ઞાની એવા શ્રી ગુરુ સ્વરૂપ મહિમા અને સ્વરૂપ સામર્થ્યથી સ્વરૂપ મહિમાનું જ્ઞાન કરાવે છે. અને જો એ યથાર્થ સમજાય ત્યારે સંસાર દુઃખ સહજમાં ટળે છે. આમાંથી શું તાત્પર્ય કાઢવાનું હોય છે કે જગતના જીવો તો દેહાર્થે જિંદગી ઘસી નાખે છે અને અંતે દુર્ગતિમાં બિચારા દુઃખ ભોગવવા ચાલ્યા જાય છે. અનિવાર્યપણે મોત આવે તો કઈ રોકી તો શકવાના નથી. પછી તો એના હાથની બાજી નથી કે ક્યાં જાય છે, એ તો કુદરતી એને કર્મ ઢસડીને લઈ જાય છે. અન્ય મતની ભાષામાં એમ કે જમડા લઈ જાય છે. અન્ય મતની ભાષામાં શું આવે ખબર છે લોકો કે અંતકાળે યમરાજ આવે છે. તો યમરાજનું ચિત્ર એવું હોય કે એક પાડા ઉપર એને બેહાડ્યો હોય, રાક્ષસ જેવો હોય, મોટા મોટા દાંત હોય, સિંગડા વાળો માણસ હોય, કાળો બિહામણા મોટી મોટી આંખો હોય, હાથમાં ઓલું કાંટા વાળું મગદળ હોય, ઉગામીને રાખ્યું હોય, પેલા બાંધે એને જીવને, એમ કે મરે એટલે પેલા એને બાંધે, પછી મારતા મારતા લઈ જાય એને. પછી તો પરવશ થઈ ગયો, એમ કર્મ કર્મના ફળ ભોગવવા જીવ પરવશ થઈ જાય છે. એ દરિદ્રતા એની એમને એમ રહે છે કેમ કે એને પોતાના સ્વરૂપ સામર્થનું ભાન નથી. શ્રી ગુરુથી જેને સ્વરૂપનું સામર્થ્ય જાણવા મળે છે, ઓહો તારામાં અઢળક સંપત્તિ છે. ચિંતામણી રત્ન તો તારી પાસે કઈ નથી, પાણો જ છે. શું છે ચિંતામણી રત્ન? કઈ નથી, એવો અચિંત્ય ચિંતામણી, ચૈતન્ય ચિંતામણી રત્ન તો છો. શું કે જેમાંથી સિદ્ધપદની પર્યાયો પાકે, પરમાનંદની પર્યાયો પાકે, કેવળ જ્ઞાનની પર્યાયો પાકે, અને છતાં તારું ધ્યાન તારા સ્વરૂપમાં હોય, એ બાજુ નહીં, એનું ધ્યાન ન હોય, પર્યાયનું ધ્યાન ન હોય. શું એવો તું મહાન, તો તને તારો મહિમા આવે તો તારી દરિદ્રતા ટળી જાય. પછી ક્યાંય તું અપેક્ષા વૃત્તિ નહીં કર. આના ઉપરથી થોડોક વિશેષ વિચારી કરવા જેવો, કે આપણને સ્વરૂપનું સામર્થ્ય સમજવા મળ્યું છે, આપણને કેટલી ઘોંસ આવી જેમ ઓલાને ખબર નહોતી કે આ ચિંતામણી રત્ન છે. એ તો એક લાઈટ ફેંકનારો પથ્થર છે, આપણે રસોઈ બનાવવા માલો એટલું ગેસ તેલ નહીં બાળવું પડે, ફાનસની અંદર એટલું ગેસ તેલ નહીં બાળવું પડે અને આપણી રસોઈ થઈ જશે. શું તો ઓલાને જેવી ખબર પડી પરિણામની અંદર કેવો ફેરફાર થાય, એવો કેમ ફેરફાર ન થયો? સ્વરૂપની અંદર જે વસ્તુ ભરી છે, જે શક્તિઓ ભરી છે, એ શક્તિઓ બેહદ સામર્થ્યવાળી છે. એક એક શક્તિઓ બેહદ સામર્થ્યવાળી છે અને ગણતરીમાં ગણાય નહીં એટલી બધી શક્તિઓ છે. એવું ચૈતન્ય ચિંતામણી રત્ન છે એમ ખબર પડી તો આપણા પરિણામ જેમ ઓલાના પરિણામ ફરી ગયા એમ આપણા પરિણામ કેમ ન ફેર્યા? આ જરા વિચારવા જેવો વિષય. ખાલી વાત સમજાઈ ગઈ એમ નહી, કેમકે જે દ્રષ્ટાંત છે ને એ ફિલિંગ લેવલ નું છે. દ્રષ્ટાંત શેનું છે? ફિલિંગ લેવલ નું છે. એની લાગણી બદલાઈ ગઈ, હું દરિદ્ર નથી, અઢળક સંપત્તિ ઉત્પન્ન કરે એવું મારી પાસે એક ચમત્કારી રત્ન પડ્યું છે, અઢળક સંપત્તિ એમાંથી હું ઉત્પન્ન કરી શકું જયારે જે માગું એટલો, જેટલો માગું એટલો. એની ફિલિંગમાં કેટલો ફેર પડે, એના કરતા આનંદ ગુણ સમૃદ્ધ ચૈતન્ય ચિંતામણી રત્ન છે. પોતે જ છે. ફિલિંગમાં હું ફેર પડ્યો, જ્યાં સુધી અજાણ હતા આપણે ત્યાં સુધી તો આપણે દરિદ્રતામાં ચાલ્યા. શું કરીએ આપણે સાધારણ માણસ, આવું સામાન્ય આપણું ઘર, આપણા બધાનું ઘર સામાન્ય જ ગણાય, મોટા મોટા મહેલ જેવું તો કઈ છે ને, સામાન્ય એવું ઘર, એમાં આપણે આપણી રીતે, આપણી રીતે એટલે બહુ પ્રતિકૂળતા ન આપણને દુઃખદાયક ન હોય પ્રતિકૂળતા, એવું સામાન્ય રીતે આપણે રહીએ, આપણે સગવડ કરીને. એનો અર્થ કે આપણે દીવો બાળવામાં વાપરે છે. આ રત્નને દીવો બાળવામાં વાપરે છે, ખબર નથી. એટલે ખબર પડ્યા પછી જો એમને એમ હોય તો ઓલી ખબર પડી જ નથી. ખબર પડ્યા પછી પણ જો દીવો જ બાળવામાં વાપરીએ તો ઓલી ખબર ક્યાં પડી છે? એટલે એક વાર એમ થયું, હે એવું છે મારામાં, હે એવું છે, એવું છે, એવું છે મારામાં. આમ અંદર થી ફિલિંગ આપવી જોઈએ. તો પછી મારે કેવું જ્ઞાન ઉત્પન્ન કરવું જ રહ્યું, પરમાનંદ ઉત્પન્ન કરવો જ રહ્યો. હું શું કરવા ઉછું હવે? હવે અધૂરી પર્યાય હું કરવા? પછી કઈ પર્યાય હું આવશે? કયો આવડી મોટી ચીજ અંદર માં પડી છે, પછી કઈ પર્યાય નો અહમ આવશે? એક વાર આનંદ સહિત નું આશ્ચર્ય આવવું જોઈએ. સાનંદ આશ્ચર્ય આવવું જોઈએ. ઓહો, એવું છે મારામાં, એમ છે. એ સુધો કંપો ઉપડે એનો પરિણામ મનમાં. કંપો એટલે હું સંવેગ થી પરિણામ ઉપડે એના. દ્રષ્ટાંત એવું ફિલિંગ લેવલ નું છે. મંથન ક્યાં ચાલવું જોઈએ? હવે કેમ ખબર પડી પછી કેમ થતું નથી? ખબર પછી પડી છતાં કેમ થતું નથી? શું કારણ છે? એવું શું કારણ છે? જયારે ખબર પડી કે અનંત 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 ગુણનો ધણી હું, જેની આગળ શિવપદ ની પર્યાય કઈ હિસાબમાં જ નથી. અનંતમાં ભાગે છે તો એટલે હિસાબમાં નથી, કેમ કે એનો રેશિયો પ્રોપોર્શન કોઈ લાગતો નથી એની પાસે પૂર્ણ પર્યાયનો. આપણે તો થોડામાં આજે અહમ થાય કે સંતોષ આવું થાય કે અટકવું થાય, પણ આ તો કેવળ જ્ઞાનની પર્યાયનો પણ જેમાં હિસાબ નથી લાગતો એવો હું. એનો ઉછાળો કાં નથી આવતો? પેલા માણસને માણસ કેવો લીધો છે? આદિવાસી લીધો છે. ગતાગમત ન હોય એને, એને ખબર પડી તો દરિદ્ર રહ્યો કે ન રહ્યો? હજી ભલે એને કઈ મકાન બનાવ્યું નથી, લાગે ને પહેર્યા નથી, એ દરિદ્ર રહ્યો કે ન રહ્યો? તો એની જે આજીવન દરિદ્રતા હતી, જન્મ અત્યારથી એના બાપને ત્યાં જન્મ અત્યારથી દરિદ્ર જ હતો. એ તો એ દરિદ્રતા ભૂલી ગયો કે સ્મરણ મારે ભૂલી ગયો? એવો એક રેડિકલ ચેન્જ આવવો જોઈએ. એવી રીતે ડાયરી વાંચવાની છે. પહેલે ધડાકે જેવું પહેલી વખત સાંભળવા મળ્યું કે તું આવો છો, હા તો એની વાત હજાર વખત સાંભળવા મળે તો કઈ અસર ન થાય. એ શું કામનો? સાંભળ્યું જ ક્યાં, સમજાણું ક્યાં? આમ તો પહેલે તબક્કે થવું જોઈએ, પણ એ નથી થયું ત્યાં સુધી. જયારે થાય ત્યારે પેલો તબક્કો ગણવાનો રહ્યો. અહીંયા થતું નથી, ચાલો વસ્તુ પરિસ્થિતિ આ છે કે થતું નથી, થવું જોઈએ એ મંજૂર છે અમને, શું એની ના નથી. એને થતું નથી એ હકીકત છે, એનું શું કરવું? પ્રોબ્લેમનું શું કરવું? સમસ્યાનું શું કરવું? ત્યારે એનો ઉકેલ એમ છે, શું કરવા થતું નથી એ ગોતતું હવે, એનું મંથન કર અને એની ખોજ કરતો, તને શું કરવા થતું નથી એ મને કહે. એ વાત તને સાચી નથી લાગતી, તને એ વાતમાં વિશ્વાસ નથી. આ તો જીનેન્દ્ર નું વચન છે, જીન વચન છે. તું પરમાત્મા છો, અનંત ગુણ નો ખજાનો તારામાં ભેરો છે, તો જીન વચન છે. તને એમાં વિશ્વાસ નથી, એ વાત તને ખોટી લાગે છે. છે શું બુદ્ધ જ્યાં સુધી ન મળે ત્યાં સુધી એક વાર તો હું ઘૂટી જઈ બીજી ગોતતા ગોતતા. આમ તો જો જીવ ભણું કર્મી હોય અને આત્મકલ્યાણ ના શુદ્ધ હેતુથી પ્રવેશ પામ્યો હોય તો પહેલે ધડાકે એને અસર થાય. ઓહો, આવી મોટી વાત છે, હું અત્યાર સુધી અંધારા માર્યો, મારી જાત માટે જ હું અંધારા માર્યો. બિલકુલ રહેવાય નહીં, બહુ મોટું નુકસાન કર્યું ત્યાં સુધી, બહુ મોટી ભૂલ થઈ ગઈ ત્યાં સુધી. આ વાત કેમ આટલી બધી મોડી મને ખબર પડી? જ્યારે ખબર પડે ત્યારે શું લાગે, મોડી કેમ ખબર પડી મને? તમે સંસારમાં પૂછો તો લોકોને કોઈને પોતાના જીવમાં જીવ સ્વરૂપમાં શું શું છે એ કંઈ ખબર નથી. દરેક વર્તમાન કર્મજનિત પર્યાયને પોતાનું સ્વરૂપ માનીને ગાડું ગબડાવે છે કે હું ફલાણો ફલાણો, કે હું ફલાણી ફલાણી. એનો તો કઈ એમને, આપણે અનંતકાળ કાઢ્યો, આપણે અનંતકાળ એમ જ કાઢ્યો. હવે જયારે ખબર પડી પછી કાની અસર નહી, પછી આ દરિદ્રતા કેમ વિસ્મરણ થતી નથી? વસ્તુ એવી છે કે એને ભૂલી જ જાય. બોલો, આદિવાસી એની દરિદ્રતાને ભૂલી ગયો, ભૂલી ગયો કે ન ભૂલી જાય? એવું છે. બહુ મોટી વાત છે, જીવને પોતાના સ્વરૂપની ખબર પડે એ બહુ મોટી વાત છે. ભાવવાસન સુધી પહોંચતા વાર ન લાગે, એવું ફટાફટ બધું આવવા માંડે. સાવ નવો હોય જીવ, નવો પ્રવેશ પામ્યો હોય ને તો એને ભાવવાસન સુધી પહોંચતા વાર ન લાગે. કેમ કે આવું આવું સ્વરૂપ છે અને હું અંધારામાં, આવું સ્વરૂપ છે ને હું અંધારામાં, એ અંધારું કેમ પોસાય? એવું સુરાતન ચડે, બધું ભૂલ્યું, નાની એક ની પાછળ લાગી પડે. રીએ કોઈ દુઃખ નહીં રહે. સંસારમાં પૈસા વાળા લોકોને લોકો ભાગશાળી કહે છે, જ્ઞાનીની નજરે કમનસીબ લોકો છે. કેમ કે એને ખબર જ નથી, ખબર પડે એવો અવસર એને મળતો નથી, એને કમનસીબી છે. ચારસો સુડતાલીસ મુમુક્ષુતાનો પ્રારંભ રૂચિથી છે, રૂચિ જરૂરત માંથી ઊભી થાય છે. ક્યાંથી ઉભી થઈ? કે આત્મિક સુખ જોઈએ છે, આત્મા માંથી શાંત નિરાકુર સુખ જોઈએ છે. એની જરૂરત માંથી આત્મરુચિ પ્રગટે છે. તેથી તેવા સુખના અભાવમાં કોઈ પણ પર્યાયમાં સંતુષ્ટ થવાનું બને નહીં, ખેદ જ રહે. શું પણ આત્મિક સુખ ને આત્મિક શાંતિ ની રૂચિ હોવી જોઈએ. સોગાની જે ફસાણા ને એનું કારણ એ છે, નહીતર એ શાસ્ત્ર માચ્યા, પૂજા કરી 6 કલાક, યોગના પ્રયોગોમાં તો કશાય ઘણો મન થાય, ધ્યાન ના પ્રયોગો જેને કહીએ. શું ધ્યાન ની એટલી બધી પ્રેક્ટિસ કરતી, 4-4, 6-6 કલાક બેસી જતા હતા ધ્યાન માં, બેસી જ્ઞાન દશામાં બેસી શકતા. તો પહેલા પ્રેક્ટિસ ઘણી થઈ ગયેલી. જો રાત્રે જાગી જાય અડધી રાતે, તો એ પણ ઓછી મારીને બેસી જાય, વહેલી પડે હવાર, અમારો હવાર એવી જમાવટ હતી. મૂળ શું થયેલું, એમને આત્મ શાંતિ જોતી હતી અને મનને શાંતિમાં એ ક્યાંય સંતોષાતા તો નહોતા, પણ અસંતોષ એમનો વધતો જતો હતો. મને જોઈએ છે મળતો નથી, આ બધું કરું છું પણ મને જોઈએ છે મળતો નથી. અને એ જે ન મળ્યું, બધું કરવા છતાં ન મળ્યું, તન તોડ મહેનત કરવા છતાં ન મળ્યો, એટલે વેદના ફાટી. માણસ બહુ પરિશ્રમ કરે ને હાથમાં કઈ ન આવે તો કેટલો ખેદ થાય, હવે તો પ્રાણ છૂટી જશે નહીં મળે તો. એવી તૈયારીમાં આવી ગયા એટલે ક્યાંય સંતુષ્ટ ન થયા, સંતુષ્ટ થવાનું બને જ નહીં. જેને અનંત સુખ ભરપૂર આત્મા છે એવા જીન વચનમાં વિશ્વાસ છે, અનંત સુખથી ભરપૂર મારો આત્મા છે એવા જીન વચનમાં વિશ્વાસ છે તેને, એટલે તે આત્માર્થીને, તે સુખનો સદંતર અભાવ હોવા છતાં એને વર્તમાનમાં ચેન પડે છે તે કેવી રીતે બને છે? આ મંથનનો વિષય થઈ જવો જોઈએ. આ રીતે મંથનો પડવું જોઈએ કે જીન વચન આપણને મળ્યું, તારું સુખ તારામાં, અનંત સુખથી ભરેલો તું છું, વર્તમાનમાં તો કે હજી કઈ પ્રગટ્યું જ નથી, તો પછી તું નિરાતે કા હું તો સુગંધીને માથું ફાટવા માંડ્યું તો પ્રાણ છૂટી જશે. એમાં ગુરુદેવ મળી ગયા. જો કેટલી સ્પીડ થી કામ થયું, તેને ચેન પડે તે કેવી રીતે બને કે ન બને, તેને તો પારાવાર ચટપટી લાગી જાય. રહી ન કે ને ચટપટી લાગી રહી કે રહી ન રહી જ ન કે આત્મરુચિનો અભાવ હોય તેને જ શોભ વધે તો પ્રસન્નતા અનુભવાય, અથવા મંદ ગુસાઈમાં પ્રસન્નતા અનુભવાય કે ક્યાંય પણ સંતુષ્ટ પણ આવે. એ આત્મરુચિના અભાવમાં જ એવો અનુભવ થાય. ખરી અને આત્મશાંતિની ને આત્મશાંતિ સુખની રુચિ નથી જાગી એમ એનો અર્થ છે. શું અંદરમાં સ્વકાર્યની તાલાવેલી લાગી હોય તેને તો ક્યાંય ગમે નહીં. તાલાવેલી ઉપડી હોય એને ક્યાં ગમે? આવું સહજ હોય છે, એવું સહજ જ હોય છે. આ એક રુચિનો બોલ છે. આવી રુચિ જાગે અને તાલાવેલી ઉપડે બહુ થોડા કામમાં, બહુ થોડા ટાઈમમાં, કામમાં નહીં બહુ થોડા ટાઈમમાં બહુ મોટું કામ થઈ જાય. એની રૂચિવાળાને એ કામ થવું હાથ મેટમાં છે, જરાય દૂર નથી. હા, ગુંડામાં જ રતન છે. ઉપડે આ બધા ફિલિંગ સ્ટેજમાં જ આવે છે. સીધા જ ફિલિંગ સ્ટેજમાં વિચાર કરી કરીને થાકી જાય નહીં. ફિલિંગ સ્ટેજમાં ઉપડ્યો એટલે ઉપડ્યો. જે સુખ અનુભવમાં નથી આવ્યો કે અત્યારે વર્તમાનમાં સુખ તો અનુભવમાં નથી, તો ઓલો તો ખાલી જીન વચન મળ્યું કે ભાઈ તારામાં અનંત સુખ ભર્યું છે. હકીકત આ છે, એનાર જીનેશ્વર પોતે છે. જેમ કોઈ આવા એ જાતના માણસો નથી હોતા, અમુક જાતની વિદ્યા વાળા તમારા ચહેરો જોઈને, તમારો હાથ જોઈને, કે તમારો તમને તમારો ખજાનો બતાવી દે, તમારા પૂર્વજોએ તમારી પાસે આટલી આટલી જગ્યા છે, એમાં આ જગ્યાએ ખજાનો દાયિત્વ છે, ખજાનો ફાયદો ખરો? અંદર કેટલો રસ આવ્યો જોયો, રાતે ખોદજો, દિવસે ખોદશો તો લૂંટાઈ જશો. અને સરકારને ખબર પડશે, પેલા તો બધું જપ્ત કરશે, પછી આપશે કેમ કોને ખબર? છાને મારા અમારે થયું હતું એવું, એક રિલેટિવના રિલેટિવ હતા, જરા આવું બધું મારી વિદ્યા ને એવું બધું શીખતા હતા, એમાંથી આવા ગપ્પાઈ મારતા હતા. મારા એક રિલેટિવ હતા, એને કીધું કે ભાઈ તમારે ખેતરવાડી છે, એમાં તમારો જે કૂવો છે એ કૂવા પાસે જે ઝાડવા છે એ જગ્યાએ તમે ખોદજો રાતે રાતે, ત્યાં ઘણું લાટેલું છે. મારેલું ગપુ જ છે, બીજા રાત્રે રાત્રે મજૂર લઈને જાય, પાણી પોતે કોસકોલાળી લઈને જ ખોદવાના નથી, એક બે વિશ્વાસ માણસ હોય અને રાત્રે લઈ જાય વાડીમાં, એનું ખોદાવ્યું, ઘણું ખોદાવ્યું, ઘણું ખોદાવ્યું, થાકી ગયા, ખાઈ નીકળ્યું. પણ એમાંનો મતલબ શું છે, એ તો એની પાસે વિદ્યા નહોતી ને ગપ્પો માર્યું હતું, પણ એવા વિદ્યાવાળા હોય છે ખરા, કે મને દેખાય છે આ જગ્યાએ તમારું ધન દાટેલું છે, તમે ખોદી લીધું. ફિલિંગ સ્ટેજમાં કેવો આવે જોવાનું, વિચારી એમ જિનેન્દ્ર દેવા તો અવિશ, એટલે એને આપતો પુરુષ કહે છે. આપતો પુરુષ એટલા માટે કહે છે કે જેના ઉપર અવિશ્વાસ ન લાવી શકાય, સંપૂર્ણ વિશ્વસનીય પુરુષ એને આપતો પુરુષ કહે છે. એ એમ કહે છે કે તારામાં આનંદ સુખથી તું ભરપૂર છો, ત્યારે ઓલા જોયું કે હે આનંદ સુખથી ભરપૂર છો, અમારી ભોગવવામાં તો એટલી આકુળતા જ છે, અહીંયા તો કાંઈ છે જ નહીં, હવે આનંદ સુખ લીધો છૂટકો, ખોદે છૂટકો, અંદરથી કાઢે છૂટકો, હવે કેમ રહી શકાય? એવી રીતે તાલાવે લેવું પડે, એટલે બધા આડા આવડા ડાફળિયા મારતો બધું બંધ થઈ જાય, પરિણામે આમ થાય છે ને તેમ થાય છે, કઈ ન રહીએ.
શ્રી સદગુરુ દેવ જય, ગુરુ જય, ગુરુ જય.